ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક બહુ જ એમ કહીએ કે ઊંડા વિષયમાં ડૂબકી મારવાના છીએ.
હા, વિષય ઊંડો પણ છે અને રસપ્રદ પણ.
આપણી પાસે છે નગીનદાસ પારેખનો એક લેખ, ભારતીય અને પશ્ચિમની સાહિત્ય મીમાંસા કેટલાક સામ્યો, એટલે કે સાહિત્યને સમજવાની આપણી અને પશ્ચિમની રીતોમાં શું સમાન છે એની વાત.
બરાબર. અને આ લેખનું મહત્વ એ છે કે બતાવે છે કે ભલે સંસ્કૃતિઓ જુદી, સમય જુદો, પણ જ્યારે માણસ સાહિત્ય જેવી બાબત પર વિચારે છે ત્યારે અમુક મૂળભૂત તારણો સરખા નીકળે છે.
હા, જાણે કે અલગ અલગ રસ્તે ચાલીને પણ એક જ મુકામ પર પહોંચ્યા હોઈએ, નહીં?
બિલકુલ. પારેખજી આ જ સામ્યોને શોધીને આપણી સામે મૂકે છે તુલનાત્મક રીતે.
તો આપણો આજનો હેતુ એ જ છે. આ લેખના જે મુખ્ય વિચારો છે, જે સરખામણીઓ છે, એને આપણે સરળ ભાષામાં સમજીએ, ખાસ કરીને જે શ્રોતાઓએ કદાચ આ લેખ નથી વાંચ્યો એમના માટે.
ચોક્કસ. ચાલો ત્યારે શરૂ કરીએ.
લેખ શરૂ થાય છે કાવ્યના પ્રયોજનથી, એટલે કે કવિતા શા માટે લખાય, એનો હેતુ શું.
હા, પાયાનો સવાલ.
આખી યાદી આપી છે. યશ મળે, પૈસા મળે, વ્યવહારનું જ્ઞાન થાય, અમંગળ દૂર થાય, ઘણું બધું. પણ આ બધામાં મુખ્ય કયું?
મમ્મટે પોતે જ સ્પષ્ટ કર્યું છે. એમણે કહ્યું કે આ બધા પ્રયોજનોમાં સકલ પ્રયોજનો મૌલીભૂતમ, એટલે કે બધા પ્રયોજનોના મૂળમાં શિખર પર તો પરમ આનંદ જ છે.
અચ્છા, એટલે મુખ્ય હેતુ તો આનંદ જ.
હા, એવો આનંદ જે દુનિયાવી સુખ દુઃખથી પર હોય, અલૌકિક આનંદ. અને હા, ઉપદેશ પણ ગણાવ્યો છે, પણ એ મુખ્ય નથી. અને એ પણ કેવો?
કેવો?
કાંતા સંમિત, એટલે કે પ્રિય પત્ની જેમ પ્રેમથી, મીઠાશથી, ઈશારામાં સમજાવે, જે સાંભળવું ગમે, બોજ ન લાગે, એવો ઉપદેશ. સીધે સીધો ધર્મોપદેશ નહીં, રસના અનુભવમાં ભળેલો.
બહુ રસપ્રદ. આનંદ મુખ્ય અને ઉપદેશ પણ મીઠાશથી અપાયેલો. હવે આ જ વાત પશ્ચિમમાં જોઈએ. શું ત્યાં પણ આવું જ કંઈક જોવા મળે છે?
હા, ચોક્કસ. ત્યાં પણ આ બે છેડા જોવા મળે છે. જેમ કે સ્કોટ જેમ્સ કહે છે એમ, છેક ગ્રીસમાં યુરિપિડીસ જેવા માનતા કે કવિનું કામ લોકોને શીખવવાનું છે, સારા નાગરિક બનાવવાના છે.
એટલે ત્યાં ઉપદેશ પર ભાર હતો.
હા, શરૂઆત. પણ પછી રોમન કવિ હોરેસે બહુ સ્પષ્ટ સૂત્ર આપ્યો. કવિતાનો હેતુ છે શીખવવાનો, આનંદ આપવાનો, અથવા બંને. ટુ ઇન્સ્ટ્રક્ટ ઓર ટુ ડિલાઇટ ઓર બોથ.
અચ્છા, એટલે બંનેનો સ્વીકાર.
બરાબર. અને એરિસ્ટોટલ, જેમને પશ્ચિમી કાવ્યશાસ્ત્રના પિતામહ ગણાય, એમના વિશે બુચર જેવા વિવેચક કહે છે કે એરિસ્ટોટલના મતે પણ કલાનો અંતિમ ઉદ્દેશ એક પ્રકારનો ભાવનાત્મક આનંદ, ઇમોશનલ ડિલાઇટ જ છે, જે આપણે રસાનંદ કહી શકીએ.
એટલે અહીં પણ આનંદની વાત આવી.
હા, અને એરિસ્ટોટલે એ પણ નોંધ્યું કે આ આનંદ સામાન્ય લાગણીઓ જેવો અશાંત નથી હોતો, એ શાંતિ આપનારો હોય છે, એટલે કે આપણા રસાનંદ જેવો જ કંઈક.
તો એમ કહી શકાય કે આનંદ અને ઉપદેશ, આ બે મુખ્ય પ્રયોજનોની ચર્ચા બંને પરંપરાઓમાં થઈ છે. આપણા ગુજરાતી વિદ્વાન આનંદશંકર ધ્રુવે આ વિશે શું કહ્યું છે?
આનંદશંકરજીએ આ બંને વચ્ચે બહુ સુંદર સંતુલન સાધ્યું છે. એમણે કહ્યું કે જે મહાન કાવ્યો છે એમાં આનંદ અને ઉપદેશ એવી રીતે ભળેલા હોય છે કે તમે એને છૂટા ન પાડી શકો, જેમ કાંતા અને એના વચનો.
વાહ, સરસ ઉપમા છે.
હા, એમના મતે સાચું કાવ્ય એ છે જે જીવનનો માર્ગ ઉજાળે, સંસ્કૃતિને ઉન્નત કરે. માત્ર આનંદ કાવ્યને કદાચ થોગુક છીછરું બનાવી દે, અને માત્ર ઉપદેશ એને નીરસ. શ્રેષ્ઠ કલામાં બંનેનું સંતુલન હોય.
બરાબર. તો આ થઈ કવિતાના પ્રયોજનની વાત. હવે એ વિચારીએ કે કવિમાં શું હોવું જોઈએ. મમ્મટે આના માટે કયા હેતુ ગણાવ્યા?
મમ્મટે ત્રણ મુખ્ય હેતુ કયા છે. પહેલું, શક્તિ, એટલે કે પ્રતિભા. આ જન્મજાત હોય છે. કવિતાનું બીજ, આ ન હોય તો બીજું બધું નકામું.
એટલે ટેલેન્ટ જેને કહીએ.
હા, પણ એ જન્મજાત, એને કેળવી શકાય પણ મેળવી ન શકાય. બીજું છે નિપુણતા. આ આવે છે લોકવ્યવહારના અવલોકનથી, શાસ્ત્રો વાંચવાથી, બીજા કવિઓની કૃતિઓ સમજવાથી, એટલે કે જ્ઞાન અને અનુભવ.
અને ત્રીજું?
ત્રીજું છે અભ્યાસ, એટલે કે કોઈ જાણકાર કવિ કે વિવેચકના માર્ગદર્શન હેઠળ સતત લખવાનો, કાવ્ય રચવાનો મહાવરો, પ્રેક્ટિસ.
શક્તિ, નિપુણતા અને અભ્યાસ, પ્રતિભા, જ્ઞાન અને મહાવરો. આ તો પેલી અંગ્રેજી કહેવત જેવું જ થયું ને. આર્ટ ઇઝ 1% ઇન્સ્પિરેશન એન્ડ 99% પરસ્પિરેશન.
બિલકુલ. અને જુઓ, પશ્ચિમમાં પણ આ જ વાત કેવી રીતે આવે છે. અંગ્રેજ નવલકથાકાર હેનરી ફિલ્ડિંગે સારા નવલકથાકાર માટે 4 વસ્તુ જરૂરી ગણાવી.
કઈ 4?
પહેલું, જીનિયસ એટલે કે પ્રતિભા, નવીન ઉન્મેષો અને વિવેક શક્તિ. બીજું, લર્નિંગ એટલે કે જ્ઞાન, ઇતિહાસ, સાહિત્યનું ઊંડું જ્ઞાન. ત્રીજું, કોન્વર્ઝેશન એટલે લોકસંપર્કથી મળતું જ્ઞાન, માણસોના સ્વભાવની સમજ. અને ચોથું, ગુડ હાર્ટ એટલે કે સહૃદયતા, બીજાના ભાવ અનુભવવાની ક્ષમતા.
આ તો ખરેખર મમ્મટની વાતની બહુ નજીક લાગે છે.
એકદમ. વર્ગીકરણ થોડું જુદું છે. ભાર કદાચ ફિલ્ડિંગ સહૃદયતા પર વધુ મૂકે છે, પણ મૂળ તત્વ તો એ જ છે, પ્રતિભા, જ્ઞાન, અનુભવ અને અભ્યાસ. એટલે કે કલાકાર બનવા માટે શું જોઈએ એ બાબતે પૂર્વ અને પશ્ચિમમાં ઘણું સામ્ય છે.
ખરેખર આશ્ચર્યજનક સામ્ય છે. હવે આગળ વધીએ કાવ્યની વ્યાખ્યા પર. કાવ્ય એટલે શું? લેખમાં કહ્યું છે કે શરૂઆતમાં બંને પરંપરાઓમાં શબ્દ, અર્થ, રીતિ, અલંકાર જેવા બાહ્ય તત્વો પર વધુ ભાર હતો, ખરું?
હા, એવું કહી શકાય. શરૂઆતની વ્યાખ્યાઓ ઘણીવાર બાહ્ય સ્વરૂપ પર ધ્યાન આપતી હતી. જેમ કે કોલરિજનું કહેવું કે કાવ્ય એટલે બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર, શ્રેષ્ઠ શબ્દો શ્રેષ્ઠ ક્રમમાં.
આમાં આપણા કયા આચાર્યનો પડઘો સંભળાય?
આમાં કંઈક અંશે દંડીની વ્યાખ્યા જેવી વાત છે. દંડીએ કહ્યું, ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ના પદાવલી એટલે કે ઇચ્છિત અર્થને સ્પષ્ટ કરતી શબ્દોની હારમાળા. ભામહની વ્યાખ્યા પણ શબ્દ અને અર્થના સાથ પર ભાર મૂકે છે.
પણ આ શબ્દ અને અર્થના સંબંધ વિશે કોઈએ વધુ ઊંડો વિચાર કર્યો? માત્ર સાથે હોવું એટલું જ નહીં, પણ જાણે એકબીજા માટે જ બન્યા હોય એવું.
ભારતીય પરંપરામાં આ દિશામાં સૌથી મહત્વનો વિચાર કુંતકનો છે. એમના ગ્રંથ વક્રોક્તિ જીવિતમાં એમણે સાહિત્ય શબ્દની વ્યાખ્યા જ બહુ ઊંડી કરી.
શું કહ્યું એમણે?
એમણે કહ્યું કે સાહિત્ય એટલે શબ્દ અને અર્થનું પરસ્પર સ્પર્ધિત્વ. એટલે કે શબ્દ અને અર્થ જાણે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય, એકબીજાથી ચડિયાતા થવા મથતા હોય, એકબીજાની શોભા વધારતા હોય. જે અર્થ કહેવો છે એના માટે એક જ શબ્દ હોય જે સૌથી યોગ્ય હોય, અને એ શબ્દનો પણ એ જ અર્થ સૌથી બંધબેસતો હોય.
વાહ, એટલે શબ્દ અને અર્થનું સંપૂર્ણ તાદાત્મ્ય.
બરાબર, એક અનિવાર્ય જોડાણ.
આ સાંભળીને મને પશ્ચિમના વોલ્ટર પેટર યાદ આવે છે. એમણે પણ ધ યુનિક વર્ડ, અદ્વિતીય શબ્દની વાત કરી હતી, નહીં?
એકદમ સાચી વાત. વોલ્ટર પેટર પણ એ જ કહે છે, દરેક વિચાર કે વસ્તુ માટે એક જ શબ્દ હોય છે જે સંપૂર્ણપણે યોગ્ય હોય છે, એ યુનિક વર્ડ. અને સાચો કલાકાર એ શબ્દને શોધી કાઢે છે. જ્યારે આવું શબ્દ અને અર્થનું અદ્વિતીય સાયુજ્ય સધાય ત્યારે જ સાચી સ્ટાઇલ બને છે.
એટલે કુંતક અને પેટર બંને અલગ અલગ રીતે પણ એક જ વાત પર પહોંચ્યા.
હા, બંને માટે સાહિત્ય કે શૈલીનું હાર્દ શબ્દ અર્થના આ સંપૂર્ણ તાદાત્મ્યમાં છે. કુંતક તો ત્યાં સુધી કહે છે કે જ્યાં આવું સાહિત્ય ન સધાયું હોય ત્યાં અર્થ જાણે મરી ગયો હોય અને શબ્દ જાણે બીમારી જેવો લાગે.
બહુ સરસ. એબરક્રોમ્બીએ પણ આને મંત્રશક્તિ જેવું કહ્યું છે, નહીં, જે ચિત્તને જાગૃત કરે.
હા, એમણે કહ્યું કે સાહિત્યની કલા ઇન્કેન્ટેશન જેવી છે, જે વસ્તુઓ અને એમના સંબંધો વિશે આપણને સજાગ કરે છે. આ પણ કુંતકના વિચારની નજીક છે.
હવે આવીએ કાવ્યના આત્મા પર. ભારતમાં તો સ્પષ્ટપણે રસને કાવ્યનો આત્મા કહ્યો છે. આ રસ શું છે અને શું પશ્ચિમમાં આનો કોઈ સમાંતર વિચાર મળે છે? મને વર્ડ્સવર્થની પેલી વાત યાદ આવે છે, ઇમોશન રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી.
હા, વર્ડ્સવર્થની આ વાત રસના સિદ્ધાંતની ઘણી નજીક છે. એ શું કહે છે? કવિ પોતાના તીવ્ર ભાવોને તરત નથી લખતો, પણ સમય જતા શાંતિથી એને યાદ કરીને, એના પર ચિંતન કરીને લખે છે. આ પ્રક્રિયામાં શું થાય? ભાવો પોતાના અંગત આવેશમાંથી મુક્ત થાય છે, એનું સાધારણીકરણ થાય છે, એ વ્યક્તિગત મટીને થોડો સાર્વત્રિક બને છે. આ રસ નિષ્પત્તિની પ્રક્રિયા જેવું જ છે.
અને એરિસ્ટોટલે પણ આનંદની વાત કરી હતી, પણ એ સામાન્ય ભાવ જેવો નહીં, એમ કહ્યું હતું.
બરાબર. એરિસ્ટોટલ કલાના આનંદ માટે ઇમોશનલ ડિલાઇટ, પ્યોર એન્ડ એલિવેટેડ પ્લેઝર, પ્લેઝરેબલ કામ જેવા શબ્દો વાપરે છે. આ બધું શું સૂચવે છે? કે કલાનો આનંદ એ રોજબરોજના ભાવોની અશાંતિથી મુક્ત, શુદ્ધ અને શાંત હોય છે.
જે આપણા રસાનુભવનું જ વર્ણન છે. રસપ્રદ. હવે આ રસનો અનુભવ કોને થાય, કવિને કે વાચક ભાવકને?
ભારતીય પરંપરામાં ખાસ કરીને અભિનવ ગુપ્ત પછી એ સ્પષ્ટ થયું કે રસનું મુખ્ય અધિષ્ઠાન ભાવકનું ચિત્ત છે. કવિ તો રસની સામગ્રી રચે છે, પણ અનુભવ ભાવકને થાય છે.
અને પશ્ચિમમાં
નવાઈની વાત એ છે કે બુચર જેવા એરિસ્ટોટલના અભ્યાસીઓ પણ કહે છે કે એરિસ્ટોટલના મતે પણ કલાનો આનંદ સર્જકનો નહીં પણ ભાવકનો, સ્પેક્ટેટર્સ છે. કલાકાર જો આનંદ લે તો એ પણ ભાવક તરીકે જ લે છે.
એટલે અહીં પણ સામ્ય. અને આ આનંદ કોણ માણી શકે? આપણે ત્યાં તો સહૃદયની વાત આવે છે.
હા, સહૃદય એટલે જેનું હૃદય કાવ્યના આસ્વાદ માટે સંવેદનશીલ અને કેળવાયેલું હોય, જેનું મન નિર્મળ હોય અને વર્ણવાતા વિષય સાથે તન્મય થવાની યોગ્યતા ધરાવતું હોય.
પશ્ચિમમાં આવો કોઈ ખ્યાલ છે?
એરિસ્ટોટલ પણ કહે છે કે કલાનો સાચો નિર્ણાયક એ છે જે સાઉન્ડ એસ્થેટિક ઇન્સ્ટિંક્ટ્સ, એટલે કે સંગીન સૌંદર્યલક્ષી સહજ વૃત્તિ ધરાવે છે. મતલબ કે કલા માણવા માટે પણ એક પ્રકારની યોગ્યતા કેળવવી પડે છે. સહૃદય જેવી જ વાત થઈ.
હવે રસ સિદ્ધાંતમાં સ્થાયી ભાવ અને સંચારી ભાવની વાત આવે છે. શું પશ્ચિમમાં પણ ભાવોના આવા પ્રકાર પાડવામાં આવ્યા છે?
બુચરે એરિસ્ટોટલના સંદર્ભમાં પ્રાઇમરી ઇમોશન્સ, મુખ્ય ભાવો, અને મોર ટ્રાન્ઝિયન્ટ ઇમોશન્સ, વધુ ક્ષણિક ભાવોની વાત કરી છે. આ આપણા સ્થાયી અને સંચારી ભાવો સાથે ઘણું મળતું આવે છે. પાત્રનું જે સ્થાયી ચરિત્ર છે, કેરેક્ટર, એ સ્થાયી ભાવ જેવું, એની ક્ષણિક મનોદશાઓ, ઇમોશન્સ, એ સંચારી ભાવ જેવી, અને એની શારીરિક ક્રિયાઓ એ અનુભવ જેવી ગણી શકાય.
અચ્છા, અને વિભાવ અનુભાવ સંચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે એમ આપણે ત્યાં કહેવાય છે. વિભાવના બે પ્રકાર, આલંબન અને ઉદ્દીપન, એટલે કે પાત્રો અને પરિસ્થિતિ. શું એરિસ્ટોટલમાં આ છે?
હા, એરિસ્ટોટલ કહે છે કે કલા માનવ જીવન, આલંબન અને ભૌતિક પદાર્થો, આઉટવર્ડ ઓબ્જેક્ટ્સ, ઉદ્દીપનનું અનુકરણ કરે છે. અહીં ભૌતિક પદાર્થો માનસિક સ્થિતિઓને ઉદ્દીપ્ત કરવામાં મદદ કરે છે, અને એમનો એક્શન શબ્દ પણ બહુ વ્યાપક છે, જેમાં માનસિક જીવનને વ્યક્ત કરતી બધી ક્રિયાઓ આવી જાય, જે આપણા અનુભવો અને સંચારી ભાવોને પણ સમાવી લે.
પણ રસની સૌથી મહત્વની પ્રક્રિયા તો સાધારણીકરણ ગણાય છે. આ થોડો અટપટો ખ્યાલ છે. એ શું છે અને પશ્ચિમમાં એનું કોઈ પ્રતિબિંબ ખરું?
સાધારણીકરણ એટલે સરળ ભાષામાં કાવ્યમાં વર્ણવેલા ભાવો અને પાત્રો આપણા માટે વ્યક્તિગત મટીને સામાન્ય, સાર્વત્રિક બની જાય એ પ્રક્રિયા. રામ કે સીતાના દુઃખને આપણે વાંચીએ ત્યારે એ માત્ર કોઈ પાત્રનું દુઃખ નથી રહેતું, પણ એમાં આપણને માનવ માત્રના દુઃખનો અનુભવ થાય છે. અને એ જ સમયે આપણે આપણું પોતાનું નાનકડું હું પણ ભૂલી જઈએ છીએ. આપણી અંગત ચિંતાઓ, આપણો સ્વાર્થ ઓગળી જાય છે.
ઓ, એટલે ભાવ વ્યક્તિગત મટીને સાર્વજનિક બની જાય.
બરાબર. અને ભાવક પણ પોતાના સંકુચિત વ્યક્તિત્વમાંથી બહાર આવીને એ ભાવ સાથે એકરૂપ થઈ જાય. હવે પશ્ચિમમાં આ વિચાર બે રીતે જોવા મળે છે. એક, ભાવકનું નાયક સાથે તાદાત્મ્ય, આઇડેન્ટિફાઈંગ વિથ ધ હીરો. ભાવક નાયકના સુખ દુઃખને પોતાના ગણે છે.
હા, એ તો આપણે અનુભવીએ જ છીએ.
અને બીજું, આ તાદાત્મ્ય દ્વારા ભાવકનું સમગ્ર માનવજાતિ સાથે એકરૂપ થવું, આ બધું સહાનુભૂતિ, સિમ્પથી ની શક્તિથી શક્ય બને છે, જે આપણી સંકુચિતતાને તોડીને આપણને વિશાળ બનાવે છે.
અને આનાથી ભાવક પર શું અસર થાય? આનો એરિસ્ટોટલના કેથાર્સિસ સાથે શું સંબંધ?
આ સાધારણીકરણની પ્રક્રિયાથી જ ભાવ શુદ્ધ થાય છે. બુચર કહે છે તેમ વાસ્તવિક જીવનના ભાવો સાથે જે સ્વાર્થનું તત્વ, સેલ્ફિશ એલિમેન્ટ, અને એના કારણે થતી પીડા જોડાયેલી હોય છે, તે કલાના અનુભવમાં દૂર થઈ જાય છે. ભાવ શુદ્ધ બને છે. આ જ કેથાર્સિસ છે, ભાવશુદ્ધિ. એનાથી મનને શાંતિ અને એક પ્રકારનો શુદ્ધ આનંદ મળે છે.
એટલે કેથાર્સિસ એ સાધારણીકરણનું પરિણામ છે એમ કહી શકાય?
હા, મોટાભાગના વિવેચકો એવું જ માને છે. શેલી અને ક્રોચે જેવા વિચારકો પણ કહે છે કે કલા ભાવનાત્મક ખળભળાટમાંથી આપણને ચિંતનની શાંતિ, સેરેનિટી ઓફ કોન્ટેમ્પ્લેશન તરફ લઈ જાય છે. આ પણ રસની પ્રક્રિયાનું જ વર્ણન છે.
ખૂબ સરસ રીતે સમજાયું. હવે આગળ વધીએ. ભારતીય કાવ્યશાસ્ત્રમાં ધ્વનિ એટલે કે વ્યંગ્યાર્થ, સૂચિતાર્થનું બહુ મહત્વ છે. શું પશ્ચિમના વિચારકોએ પણ શબ્દોની આ સૂચન શક્તિને ઓળખી છે?
હા, ચોક્કસ. અને ખાસ કરીને આધુનિક વિવેચનામાં તો આનો બહુ મહિમા છે. એબરક્રોમ્બી સ્પષ્ટ કહે છે કે સાહિત્યની કળા હંમેશા વ્યંજનાત્મક હોય છે અને સારા લેખકનું કામ ભાષાની આ સૂચન શક્તિને શક્ય તેટલી પ્રભાવક બનાવવાનું છે.
એટલે કે જે કહેવાયું છે એના કરતાં જે નથી કહેવાયું પણ સૂચવાયું છે એ વધુ મહત્વનું.
બરાબર. એસી બ્રેડલી કહે છે કે ઉત્તમ કવિતાની આસપાસ જાણે ઇન્ફિનિટ સજેશન, અનંત સૂચનનું વાતાવરણ હોય છે. કવિ એક વાત કહે પણ એમાં જાણે આખા બ્રહ્માંડના રહસ્યો છુપાયેલા લાગે.
શૈલી અને કાર્લાઇલે પણ આ વિશે વાત કરી છે, નહીં?
હા, શૈલી કહે છે કે મહાન કવિતા અનંત હોય છે. તમે એના અર્થના પડ ઉખેડતા જાઓ પણ એ ક્યારેય પૂરી ન થાય. કાર્લાઇલ શેક્સપિયર માટે કહે છે કે પેઢીઓ બદલાશે પણ લોકો એમાંથી નવા નવા અર્થો શોધતા જ રહેશે.
આ શું છે? આ પ્રબંધગત ધ્વનિ છે.
અને કોઈ એક શબ્દમાં પણ ધ્વનિ હોઈ શકે. ચોક્કસ. શૈલી કહે છે કે એક શબ્દ પણ કદી ન બુઝાય તેવા વિચારની ચિનગારી બની શકે છે. આ શબ્દગત ધ્વનિની વાત થઈ.
આપણે ત્યાં વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ એમ ત્રણ અર્થભેદ છે. શું પશ્ચિમમાં આવું કોઈ વર્ગીકરણ છે?
સીધું આવું ત્રણનું વર્ગીકરણ ભલે ન હોય પણ અર્થના જુદા જુદા સ્તરોની વાત ચોક્કસ છે. જેમ કે લીડી વેલ્બીએ સેન્સ, પ્રયોજિત અર્થ વાચ્યાર્થ જેવો, મીનિંગ વક્તાનો ઈરાદો લક્ષ્યાર્થ જેવો, અને સિગ્નિફિકન્સ આંતરિક સૂચિતાર્થ વ્યંગ્યાર્થ જેવો, એવા ત્રણ અર્થોની વાત કરી છે.
અચ્છા.
અને આઈએ રિચર્ડ્સ, જે બહુ મોટા વિવેચક ગણાય, એમણે પણ સેન્સ, ફીલિંગ, ટોન અને ઇન્ટેન્શન, આશય એમ ચાર પાસા ગણાવ્યા છે.
આમાં ઇન્ટેન્શન કે સિગ્નિફિકન્સ વ્યંગ્યાર્થની ખૂબ નજીક આવે છે.
અને વ્યંગ્યાર્થ શાના પર આધાર રાખે છે? આપણે ત્યાં કહેવાય છે કે સંદર્ભ પર, એટલે કે પ્રકરણ, વક્તા, શ્રોતા, પરિસ્થિતિ વગેરે. હા, અને નવાઈની વાત એ છે કે પશ્ચિમના આધુનિક મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓ પણ આ જ વાત પર આવ્યા છે. જેએસ મૂર કહે છે, મીનિંગ ઇઝ કોન્ટેક્સ્ટ, અર્થ એ જ સંદર્ભ છે. ડૉક્ટર શીલર કહે છે કે અર્થ વ્યક્તિગત છે, કોણ બોલે છે તેના પર આધાર રાખે છે. એટલે અહીં પણ મૂળ વિચારમાં સામ્ય દેખાય છે.
ખરેખર. હવે છેલ્લો મુદ્દો લઈએ, અલંકાર. આપણે ત્યાં ધ્વનિવાદીઓ અલંકારને કાવ્યના રસ સાથે જોડાયેલો માને છે. ઉપરથી ચોંટાડેલો શણગાર નહીં પણ અંગભૂત, અપૃથગ્યત્ન નિર્વર્ત્ય, એટલે કે અલગ પ્રયત્ન વગર સહેજ રીતે આવી જાય એવો.
પશ્ચિમમાં પણ મોટાભાગના સારા વિવેચકોનો મત આ જ છે. વોલ્ટર પેટર કહે છે કે સ્વીકાર્ય અલંકાર મોટે ભાગે સ્ટ્રક્ચરલ ઓર નેસેસરી, એટલે કે રચનાનો જ એક ભાગ હોય અથવા ભાવની અભિવ્યક્તિ માટે જરૂરી હોય.
ક્રોચેનું શું કહેવું હતું?
ક્રોચે તો બહુ સ્પષ્ટ હતા. એમણે કહ્યું કે અલંકાર કાં તો અભિવ્યક્તિનો જ એક ભાગ બની જાય તો પછી એ અલગ અલંકાર રહેતો જ નથી, અથવા તો એ અભિવ્યક્તિથી બહારનો ઉપરથી લગાવેલો લાગે તો એ સાચો અલંકાર નથી.
અને લોન્જાઇનસ?
લોન્જાઇન્સે પણ કહ્યું કે ઉત્તમ અલંકાર એ છે જે અલંકાર છે એવી ખબર જ ન પડે. એસ્કેપ્સ વન્સ નોટિસ દેટ ઇટ ઇઝ અ ફિગર, મતલબ કે એ એટલો સહજ અને અભિવ્યક્તિ સાથે એકરૂપ હોય કે અલગ દેખાય જ નહીં.
એટલે અહીં પણ એ જ વાત આવી કે સાચા અલંકાર કાવ્યના શણગાર નથી પણ એના શરીરના જ અંગ છે.
બરાબર.
તો નગીનદાસ પારેખના આ લેખની આપણી આ ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભારતીય અને પશ્ચિમી સાહિત્ય વિચારધારાઓ ભલે અલગ અલગ રીતે વિકસી હોય પણ કાવ્યના મૂળભૂત તત્વો, જેમ કે એનું પ્રયોજન, એનો હેતુ, એની વ્યાખ્યા, એનો આત્મા એટલે કે રસ, એની સૂચન શક્તિ એટલે કે ધ્વનિ અને અલંકાર, આ બધા વિશેના વિચારોમાં ગજબનું સામ્ય રહેલું છે.
ખરેખર. અને લેખક નગીનદાસ પારેખ પોતે પણ અંતમાં આ જ કહે છે કે ભલે દરેક દેશની વિચારણા પોતાના તત્વજ્ઞાનને અનુસરે, રજૂઆતની રીત જુદી હોય, પરિભાષા જુદી હોય, પણ જ્યારે સત્ય શોધવા નીકળીએ ત્યારે મૂળભૂત તારણોમાં સામ્ય જોવા મળે સ્વાભાવિક છે. આપણો પ્રયત્ન આ ઉપરની ભિન્નતા પાછળ રહેલી તાત્વિક એકતાને જોવાનો હોવો જોઈએ.
આજની આ વાતચીત ખરેખર ખૂબ જ રસપ્રદ રહી. એ સ્પષ્ટ થયું કે સાહિત્ય એ માનવ અનુભવની એવી અભિવ્યક્તિ છે કે એને સમજવાના પ્રયાસો પણ દુનિયામાં બધે ક્યાંક ને ક્યાંક સરખા માર્ગે જ દોરી જાય છે.
હા, અને આ ચર્ચા એક પ્રશ્ન ઊભો કરે છે જેના પર શ્રોતાઓ પોતે વિચારી શકે. શું કલા અને સૌંદર્યના મૂળભૂત સિદ્ધાંતો સાર્વત્રિક હોય છે? શું ભાષા, સંસ્કૃતિ અને સમયના ભેદોથી પર એવું કોઈ સૌંદર્ય સત્ય છે જેને મહાન કલા હંમેશા વ્યક્ત કરવા મથે છે?
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. કદાચ બધી મહાન કલાઓ પોતપોતાની રીતે એક જ સનાતન સત્ય તરફ આંગળી ચીંધતી હોય. આ પ્રશ્ન સાથે આપણે શ્રોતાઓને છોડીએ. નગીનદાસ પારેખનો આ લેખ, જેમને પણ સાહિત્ય મીમાંસામાં રસ હોય એમના માટે બંને પરંપરાઓને તુલનાત્મક રીતે સમજવાની એક ઉત્તમ બારી ખોલી આપે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.